समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्ट માં અમૃત ચંદ્રાચાર્ય ભગવાન 47 તકતીનું વર્ણન કરે છે એનો સાથે આપણે કરી રહ્યા છીએ। દસમી શક્તિ સર્વજ્ઞત્વ શક્તિ નો સ્વાધ્યાય લગભગ પૂરો થવા આવ્યો છે। પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી મહદ અંશો કર્યા છે, શેષ અંશો આજે લઈશું। સર્વજ્ઞત્વ શક્તિ પ્રવચન રત્નાકર ભાગ 11મું પાના નંબર 63, એમાં ગુરુદેવે એમ કહ્યું કે પ્રવચનસારની ગાથા 80માં જે વાત કરવામાં આવી કે જે જાણતો અરહંતને ગુણ દ્રવ્ય અને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તશું મોહ પામે લય કરે, એટલે કે જે જીવ અરહંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે। તો એમાં ગુરુદેવે એ વાત સમજાવી કે કઈ રીતે સમ્યક દર્શન થાય, અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ અને એમની પર્યાય તો કેવળ જ્ઞાનની પર્યાય હોય, તો એમના દ્રવ્ય ગુણ અને કેવળ જ્ઞાનની પર્યાયને પ્રથમ વિકલ્પ દ્વારા જાણીને પછી પોતાના આત્મા સાથે એને મેળવીને, પોતાના આત્મા સાથે મેળવે એટલે એને ખ્યાલ આવે કે પોતાનું દ્રવ્ય અને અરહંત ભગવાનનું દ્રવ્ય એ દ્રવ્ય અપેક્ષાએ તો સમાન છે, બંનેમાં અનંત શક્તિ પડી છે, એટલે પોતાને એમ થાય કે વર્તમાનમાં મને ભલે કેવળ જ્ઞાન પ્રગટ રૂપ નથી પણ દ્રવ્યરૂપથી મારો કેવળ જ્ઞાન સ્વભાવ છે। દ્રવ્યરૂપથી કેવળ જ્ઞાન સ્વભાવ છે એટલે કે અંદરમાં એવી શક્તિ પડી છે કે જેને કારણે મને કેવળ જ્ઞાન થાય। એ શક્તિ કઈ શક્તિ? તો આ સર્વજ્ઞત્વ શક્તિ। એટલે સર્વજ્ઞત્વ શક્તિ પોતામાં પડી છે, પોતાના દ્રવ્યમાં એવી શક્તિ પડી છે જેની પૂર્ણપણે પ્રગટતા થતાં કેવળ જ્ઞાન પ્રગટ થશે। આમ વિચારી સર્વજ્ઞ સ્વભાવી નિજ આત્મદ્રવ્યને કારણપણે ગ્રહણ કરવું એટલે કે એવું નિજ આત્મદ્રવ્ય એ નિર્મળ પરિણામનું કારણ છે, એના કારણે નિર્મળ પરિણામ થાય છે એમ અંતઃકરણપૂર્વક શ્રદ્ધા લાવીને, એવો વિશ્વાસ લાવીને, એવી દ્રઢતા કરીને, નિજ આત્મદ્રવ્યને કારણપણે ગ્રહણ કરીને કે એ જ પોતાના નિર્મળ પરિણામનું કારણ છે એમ એને કારણપણે ગ્રહણ કરીને તેની સન્મુખ થઈ, એનું લક્ષ કરીને એની સન્મુખ થઈ અને પછી જે પરિણામ થાય એ પરિણામ નિર્મળ પરિણામ થાય એટલે એમાં મોહનો નાશ થાય, મિથ્યાત્વનો નાશ થાય, આ રીતે સમ્યક દર્શન પ્રગટ થાય। અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ અને પર્યાય દ્વારા પોતે પોતાના સ્વરૂપમાં કઈ રીતે જાય એની વિધિ ગુરુદેવે બતાવી। પોતાના સ્વરૂપમાં જવાની વિધિ ગુરુદેવે ઘણી વાર જુદી જુદી રીતે બતાવી છે, એમાં મુખ્યતા જો કાંઈ પણ હોય તો પોતાના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ દ્રવ્યકૃતના અભ્યાસ દ્વારા સમજીને પછી જિનેશ્વર ભગવાનની વાણીમાં પોતાનું શુદ્ધ સ્વરૂપ જેવું આવ્યું છે, કેવી દ્રઢ શ્રદ્ધા કરીને, ભલે એ શ્રદ્ધા વિકલ્પ રૂપ હોય કે ધારણા જ્ઞાન રૂપ હોય, છતાં પણ એવી શ્રદ્ધા કરીને પછી જ્યારે પોતાના ધ્રુવનું લક્ષ કરે છે અને ત્યાં એકાગ્રતા કરે છે તો એને નિર્મળ પરિણામ થાય છે. પોતાનું અનંત શક્તિઓથી ભરેલું સ્વરૂપ છે એવો સ્વભાવ છે, કેમ કે અનંત ગુણ છે તો અનંત ગુણનું નિર્મળ પરિણામ છે એટલે એવો પોતાનો શુદ્ધ સ્વભાવ છે, તો એવા સ્વભાવનો એને અનુભવ થાય છે. જો દરેક જીવને એવી શક્તિ તો અંદરમાં પડી છે, પણ એ શક્તિ પોતામાં પડી છે અને પોતે એવી પોતાની શક્તિને અનુભવી શકે છે એવો જેને વિચાર જ ઉગ્યો નથી, એવો પ્રયત્ન તો ક્યાંથી કરશે. અને જે પંડિત છે એ જાણે છે કે પોતામાં એવી શક્તિ પડી છે અને એ શક્તિ અનુભવ ગમ્ય છે, અનુભવમાં આવે એવી છે, એના પરિણામ અનુભવમાં આવે એવા છે એવું એ માને છે, છતાં પણ જો એવો પુરુષાર્થ પ્રયત્ન કરતો જ નથી, પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવાનો પ્રયત્ન જ નથી કરતો, તો એને પણ એ અનુભવમાં આવતું નથી. પોતાના અનંત ગુણોનું નિર્મળ પરિણામ એનું લક્ષ કર્યા વિના અનુભવમાં આવી શકે જ નહીં. જ્યાં સુધી લક્ષ બહારમાં છે, પરનું લક્ષ છે, અરે સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજતા હોય એમનું લક્ષ કર્યું હોય તો પણ પોતાના સ્વરૂપનો અનુભવ ન થાય. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન બિરાજતા હોય એમની ઓમકાર ધ્વનિ સાંભળીને પોતાના સ્વરૂપનો, જગતના સ્વરૂપનો એ યથાર્થ નિર્ણય કરે, નવ તત્વની યથાર્થ શ્રદ્ધા કરે, છ દ્રવ્યની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા કરે, એ બધું કર્યા પછીથી તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, અનંત ભગવાનના દ્રવ્ય ગુણ અને એમની કેવળ જ્ઞાનની પર્યાયનો અહીંયા જે રીતે દર્શાવ્યું છે એ રીતે એ વિચાર કરે અને પછી એમ પુરુષાર્થ કરે તો ગુરુદેવ કહે છે કે એને સમ્યક દર્શન તત્કાળ થાય છે, એનો મોહ નાશ પામી જાય છે અને એને પર્યાયમાં સ્વસ્વરૂપની પ્રતીતિરૂપ સમ્યક દર્શન પ્રગટ થાય છે. અને પછી તો સમ્યક દર્શન થયું ત્યાં આ નિશ્ચય થયો કે હું તો એકલો જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ શક્તિએ પૂર્ણ વસ્તુ છું, કેમ કે અનંત ગુણો છે અને અનંત ગુણોનું પરિણામ એને અનુભવમાં આવે છે, એક એક કરીને નહીં એક રૂપે અનુભવમાં આવે છે, તો એમાં આ સર્વજ્ઞત્વ નામની શક્તિ છે એનું પરિણામ પણ એને અનુભવમાં આવે છે. એટલે ગુરુદેવ કહે છે કે આ સર્વજ્ઞત્વ શક્તિ, કેવળ જ્ઞાન શક્તિ મારામાં ત્રિકાળ પડી છે તે અંતઃપુરુષાર્થ વડે અલ્પકાળમાં જ પૂર્ણ પ્રગટ થઈ જશે, કેમ કે એ અંશે અનુભવમાં આવી છે કે ઓ આવી શક્તિ. હવે એ શક્તિ અત્યારે સમ્યક દર્શન થયું છે ત્યારે તો અંશે અનુભવમાં આવી છે, પણ એ કેવળ જ્ઞાનની જાતની જ છે પર્યાય, એટલે એને નિર્ણય થઈ જાય છે, પાકો નિર્ધાર થઈ જાય છે કે મારામાં આ કેવળ જ્ઞાનની શક્તિ, સર્વજ્ઞત્વ શક્તિ ત્રિકાળ પડી છે અને તે અંતઃપુરુષાર્થ વડે અલ્પકાળમાં જ પૂરણ પ્રગટ થઈ જશે, એટલે કે કેવળ જ્ઞાન થશે. હવે અહીંયા આ શક્તિની વાત કરતા ગુરુદેવે જેમ સર્વદર્શિત શક્તિમાં વાત કરી પરિણતની, એવી જ વાત અહીંયા પણ કરી છે, પરિણતની વાત અહીંયા પણ કરી છે. આ શક્તિ, સર્વજ્ઞત્વ શક્તિ અને સર્વદર્શિત શક્તિ, એ બંને શક્તિ સર્વને દેખે, સર્વને જાણે અને છતાં પણ એમાં ઉપયોગ સર્વ તરફ એટલે પર તરફ જતો નથી, એટલે એને આત્મજ્ઞાનમય કહી. સર્વદર્શિત્વ શક્તિને પણ આત્મજ્ઞાનમય કહી અને સર્વજ્ઞત્વ શક્તિને પણ આત્મજ્ઞાનમય કહી. આત્મજ્ઞાનમય શક્તિ છે એટલે પોતે જ્યારે એવા નિર્મળ પરિણામ કરે છે, પોતે પોતાના ગૃહનું લક્ષ્ય કરી અને આત્માનું જ્ઞાન કરે છે, આત્માને દેખે છે, જાણે છે, એમ પરિણત થાય છે તો એ વખતે સર્વ એને દેખાઈ જાય છે, જણાઈ જાય છે. સર્વ ને દેખવા પ્રતિ એ વળતો નથી, એનો ઉપયોગ ત્યાં જતો નથી, તે છતાં પણ એ સર્વ એને સર્વદર્શિત્વ શક્તિમાં દેખાય છે અને સર્વજ્ઞત્વ શક્તિમાં એને જણાય છે. તો એ સર્વ દેખાય કે જણાય એ વખતે એનો ઉપયોગ પર તરફ નથી, અને એનો ઉપયોગ તો સ્વ તરફ જ છે. અને એ વખતે એ પોતાને જ અનુભવે છે, એટલે ત્યાં શબ્દ એ રીતે મૂક્યા છે કે આત્મજ્ઞાનમય, ત્યાં એ રીતે શબ્દ મૂક્યા છે. અને ત્રીજી અને ચોથી શક્તિ, દશી શક્તિ અથવા દર્શન શક્તિ અને ચોથી જ્ઞાન શક્તિ, તો એ બંનેની અંદર ઉપયોગમય શબ્દ મૂક્યા છે કે જે તરફ ઉપયોગ વળે છે એનું એ દર્શન અથવા એનું એ જ્ઞાન કરે છે. દર્શી શક્તિ દર્શન શક્તિ છે, તો એ ભેદ પાડ્યા વિના અવિશેષપણે સર્વને દેખે છે, બધાને દેખે છે, પણ ત્યાં એ ઉપયોગમય કહી, એટલે જ્યાં ઉપયોગ જાય છે તેને એ દેખે છે. અને એ રીતે જ્ઞાન શક્તિની વાત કરી ત્યાં પણ એને ઉપયોગમય કહી, એટલે જ્યાં ઉપયોગ જાય છે એને એ જાણે છે, અને જ્ઞાન છે એટલે વિશેષતાથી જાણે છે એમ કહ્યું. એટલે આ જ્ઞાન કરતા સર્વજ્ઞત્વ શક્તિ કઈ રીતે જુદી પડે છે એ વાત આપણે આજે ફરીથી લીધી, જેથી બધાને એ સ્પષ્ટ થઈ જાય. જ્ઞાન કે દર્શનની શક્તિની વાત કરી, ત્યાં ઉપયોગ, જ્ઞાન દર્શનના ઉપયોગ જે તરફ જાય છે એને એ દેખે છે, જાણે છે. જ્યારે અહીંયા સર્વજ્ઞત્વની વાત કરી, તો સર્વજ્ઞત્વ અથવા તો સર્વદર્શિત્વની વાત કરી, તો એમાં ઉપયોગ સ્વ તરફ રહ્યા છે, એટલે એ આત્મજ્ઞાનમય છે. બંને શક્તિ આત્મજ્ઞાનમય, સર્વદર્શિત્વ શક્તિ અને સર્વજ્ઞત્વ શક્તિ બંનેમાં આત્મજ્ઞાનમય એમ શબ્દ મૂક્યા છે. એટલે કે એ દેખે છે, જાણે છે, તો આત્માને પોતાને પોતાના તરફ એનું લક્ષ્ય થયું છે, એવું પરિણમન થવું, એવું પરિણત, એવું પરિણતપણું છે, ત્યારે એ સર્વને દેખે જાણે છે. તો એ સર્વ દેખવે છે, સર્વ જાણે છે, એમાં એનો ઉપયોગ એ તરફ જતો નથી, એનો ઉપયોગ તો સ્વ તરફ જ રહ્યો છે, એ આત્મજ્ઞાનમયી જ છે. અને જ્યારે એમ પરિણમન થાય છે, આત્મજ્ઞાનમયી રૂપ પરિણમન થવું, એટલે પોતાના સ્વરૂપને દેખવા જાણવા રૂપે થયું એવું પરિણમન ચાલે છે, એ જ વખતે એ સર્વને પરને બધાને દેખે છે, જાણે છે. એટલે પરિણતિ જ્યારે એવી થઈ છે ત્યારે એ થાય છે. હવે આ વાત એને સમ્યક દર્શન થાય છે ત્યારે એને અંશે અનુભવમાં આવી જાય છે કે આવું સર્વજ્ઞત્વ પણ અંદરમાં પડ્યું છે, એટલે કે પોતે શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન ને યથાર્થ જાણી લે છે. શ્રદ્ધાપણે, હજી કેવળ જ્ઞાન તો 13મા ગુણસ્થાને પ્રગટ થશે, પણ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન જે 13મા ગુણસ્થાને પ્રગટ થશે તે કેવા હશે અને એ છે, એ વાત અહીંયા એને આ સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વ શક્તિ ના અનુભવ કાળે એને જણાઈ જાય છે. એટલે અહીંયા ગુરુદેવે એમ કહ્યું કે પછી એ અલ્પકાળમાં જ પૂર્ણ પ્રગટ થઈ જશે. બીજ ઉગી છે તો પૂર્ણિમા થશે જ, એ ભાવ આખો ગુરુદેવે ત્યાં આપ્યો છે. અને એમાં કહેવાનો આશય એવો છે કે એ સર્વજ્ઞપણું ને સર્વદર્શીપણું અંદરમાં ત્રિકાળ પડ્યું છે, માટે એ થાય છે. એવી શક્તિ અંદરમાં પડી છે, માત્ર જ્ઞાન અને દર્શનની શક્તિ છે એવું નહીં, પણ સર્વ જ્ઞાન અને સર્વદર્શનની શક્તિ અંદરમાં પડી છે. અને એ શક્તિ પ્રગટે છે ત્યારે એ સર્વ બીજા અન્ય પરને દેખવા જાણવા તરફ ઉપયોગ ન વળે, છતાંય એ દેખાય જણાય, સર્વ દેખાય જણાય એવી એ શક્તિ છે. બહુ મહત્વની વાત છે. તો એના પછીના પેરેગ્રાફથી હવે આજે આગળ સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. એમાં અહીંયા ત્રીજી લીટીમાં કહે છે કે સ્વરૂપ લક્ષે સમ્યક દર્શનનું પરિણમન થાય તેમાંય શુભભાવ છે નહીં. જો અહીંયા શુભભાવની વાત કરી અને કહે છે ગુરુદેવ કે સ્વભાવ તારા સ્વરૂપમાં નથી, તારા દ્રવ્ય ગુણમાં નથી, અને શક્તિનું જે નિર્મળ પરિણમન થાય તેમાંય કોઈ શુભભાવ નથી. બાર બધા શુભભાવથી ધર્મ થાય લઈને બેઠા છે એટલે ગુરુદેવ એ વાત સમજાવે છે અને કહે છે કે સ્વરૂપ લક્ષે સમ્યક દર્શનનું પરિણમન થાય તેમાંય ક્યાંય શુભભાવ છે નહીં, એટલે શુભભાવ એમાં નથી. એટલું છે કે સમ્યક દર્શનની સાથે સર્વજ્ઞ શક્તિ પરિણત થતા જે જ્ઞાનની દશા પ્રગટ થઈ તે જ્ઞાન તે કાળે જેવો જેવો રાગ છે તેને જાણે છે. વર્તમાન જ્ઞાનની પર્યાય એ સમયે બાકી રહેલો જે શુભભાવ છે એને પણ જાણે છે. તે જ્ઞાન તે કાળે સ્વ આશ્રિત પ્રગટ થયું છે. સ્વનો આશ્રય કરતા એ જ્ઞાન પ્રગટ થયું છે એટલે એ જ્ઞાન સ્વ આશ્રિત પ્રગટ થયું છે, એ કોઈ શુભભાવને લઈને પ્રગટ થયું છે એમ નથી. શક્તિનું પરિણમન એકલું આત્મજ્ઞાનમય છે. આ બીજી વાત, શક્તિનું પરિણમન એકલું આત્મજ્ઞાનમય છે, એ રાગમય કે પરજ્ઞાનમય નથી. એ વખતે એ આત્માનું પોતાના સ્વરૂપનું જ જ્ઞાન કરે છે, એ કાંઈ રાગ સાથે એકરૂપતા કરે એનું જ્ઞાન કરે એનું લક્ષ્ય કરે ઉપયોગ ત્યાં જાય પરમાં જાય એવું નથી. પર ભલે જણાય પણ પર તો જણાય છે એટલે એ તો એમાં ઝળકે છે, એ તો જ્ઞેય માત્ર એમાં ઝળકે છે. પણ કાંઈ એ જ્ઞેયો તરફ એ વળતો નથી, જ્ઞાન તો પોતે આત્માનું જ કરે છે. એટલે આત્મજ્ઞાનમય આ શક્તિ છે એનું પરિણમન તો એકલું આત્મજ્ઞાનમય જ છે, એ પરિણમન રાગમય કે પરજ્ઞાનમય નથી, પરનું જ્ઞાન કરવાવાળું કે પરિણમન નથી. જ્ઞાનીને રાગ આવે છે, નથી આવતો એવું નથી, હજી પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી એને શુભભાવ આવે છે. જ્ઞાનીને રાગ આવે છે, રાગ જે હોય તેને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. સમયસારની 12મી ગાથામાં એ વાત આવી છે અને ત્યાં એક શબ્દ છે તદાત્રે, તદાત્રે શબ્દ પડ્યો છે એટલે કે તે વખતે તે જેવો છે તેવો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. તો જ્ઞાની ધર્મી પુરુષને જે શુભભાવ આવે છે રાગ આવે છે તેને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એટલે અધૂરી દશા છે, તો એ વખતે આ હજી આટલી અધુરાશ છે, આટલો જે રાગ બાકી રહ્યો છે એ બંધનું કારણ છે, અને જેટલી શુદ્ધિ થઈ છે નિર્મળતા પ્રગટ થઈ છે એટલો મોક્ષ માર્ગ છે એમ એ જાણેલો પ્રયોજનવાન છે. એટલે જેટલી અધુરાશ છે એને હજી ઉગ્ર પુરુષાર્થ દ્વારા એને દૂર કરવાની છે, અને પૂર્ણ શુદ્ધ દશા જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી એકાગ્રતાનો પુરુષાર્થ કરવાનો છે એમ એ જાણેલો પ્રયોજનવાન છે. ગુરુદેવ એ વાતને અહીંયા સમજાવે છે કે એ ધર્મી જ્ઞાની પુરુષને રાગ આવે છે તેને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, એટલે કે સ્વ પર પ્રકાશી જ્ઞાનની પર્યાય સહજ પોતાના સામર્થ્યથી જ તે કાળે પ્રગટ થાય છે. જ્ઞાનમાં જે સ્વભાવ છે એ વખતે એને જણાય છે, કેમ કે જ્ઞાનનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે એટલે સ્વ પર પ્રકાશી જ્ઞાનની પર્યાય સહજ પોતાના સામર્થ્યથી જ તે કાળે પ્રગટ થાય છે, અને એમાં પેલો જે શુભભાવ છે રાગ છે તે જણાય છે. એટલે એ રાગ જણાય છે તો એ કંઈ રાગને લઈને રાગનું જ્ઞાન થાય છે એમ નથી, એટલો બાકી રહ્યો છે રાગ કે એટલો જ જણાય છે, છતાંય રાગને લઈને રાગનું જ્ઞાન થાય છે એમ નથી. પણ એ કાળે એવી જ્ઞાનની પર્યાય સહજ હોય છે કે જે રાગ બાકી રહ્યો છે એને જાણે છે, અને જાણે છે એ પ્રયોજનવાન એ રીતે છે કે હજી આટલો રાગ છે, આટલી અશુદ્ધિ છે. એટલે ત્યાં ઉદાહરણ પણ સોનાની ઓરનું આપ્યું છે ને કે જેમ જેમ સોનાની ઓરને ગરમ કરતા જઈએ ગરમ કરતા જઈએ તેવું પછી ખ્યાલ આવે છે કે આમાં હવે શુદ્ધિ વધતી જાય છે, શુદ્ધ સોનું પૂર્ણ પ્રાપ્ત થતા સુધીમાં કેટલી બધી એની દશાઓ બદલાય છે, અને હજી આટલા ભાગ અશુદ્ધિ છે આટલા ભાગ ઓછી થતી 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 પૂર્ણ શુદ્ધ સોનું થાય છે. તો એ બધી જે અશુદ્ધિ જે છે એક હજી અશુદ્ધિ છે એમ એ જાણવી પડે. એ જાણીએ નહીં તો પછી આપણે અટકી પડીએ, તો પછી આગળ એને પૂર્ણ શુદ્ધ કરવાનો પુરુષાર્થ પછી કરીએ જ નહીં. એટલે એ કાળે એટલી અશુદ્ધિ છે એમ શુદ્ધ સોનું મેળવવા માટે જ્યારે આપણે પ્રયત્ન કરીએ ત્યારે એ જાણવું જોઈએ. તેવી જ રીતે પોતાનામાં રહેલી આ જે શુભભાવ આવી જે વ્યવહાર છે એને પણ એ કાળે જ્યારે જેટલો જેમ છે તેટલો જાણેલો એ રીતે એ પ્રયોજનવાન છે. એનો આદર કરવાની વાત નથી. એ દ્વારા કંઈ જ્ઞાન થાય છે એમ નહીં, એ દ્વારા કંઈ નિર્મળ પરિણામ થાય છે એમ નહીં, એના દ્વારા એ જણાય છે એમ પણ નથી. એટલે કહે છે કે એ રાગને લઈને રાગનું જ્ઞાન થાય છે એમ પણ નહીં. પણ રાગનો તો જ્ઞાનમાં પછી એ અભાવ થવાનો જ છે, થાય જ છે. પણ વ્યવહારથી એ રીતે આપણે કહીએ છીએ કે વ્યવહાર છે એવો અને એ જાણેલો પ્રયોજનવાન છે. 12મી ગાથામાં કહ્યું, એ 11મી ગાથાના અનુસંધાનમાં એ વાત કરી છે. અહીંયા કહે છે આગળ કે ભાઈ ખરેખર તો જ્ઞાનમાં તો એ રાગનો અભાવ જ છે, અને ખરેખર તો જ્ઞાન પોતાની પરિણતિને જાણે છે, પોતાની પરિણતિને જાણે છે. એ રાગને જ્ઞાન જાણે છે એમ કહીએ, આપણે કહીએ છીએ ને કે વર્તમાન જ્ઞાનની પર્યાય એ વખતે જે રાગ છે એને જાણે છે, તો એ એમ કહેવું એ વ્યવહાર છે, એ વ્યવહાર છે. જ્ઞાની જાણે છે તો પોતાની પરિણતિને જાણે છે, એટલે જ્ઞાન પોતાની પરિણતિને જાણે છે. જ્ઞાનીને જ્ઞાનની પર્યાય અલ્પજ્ઞ રૂપ છે, અને તે કાળે તેને પર્યાયમાં રાગ પણ છે. હજી પૂર્ણતા નથી, અલ્પજ્ઞ એટલે પછી પૂર્ણ દશા પ્રગટ નથી કરી, પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ નથી થઈ એવા જ્ઞાનીની વાત છે. તો એમને હજી પર્યાયમાં અલ્પજ્ઞતા હજી છે, તો તે કાળે તે પર્યાયમાં જે રાગ છે એ પણ છે. તો જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. નિશ્ચયથી તો પોતે પોતાને એટલે પોતાની પરિણતિને જ જાણે છે. ઘણી બધી સૂક્ષ્મ વાત ગુરુદેવે આપણને આ શક્તિના વર્ણનમાં સમજાવી દીધી. કેવી છે શક્તિ? દરેક શક્તિનું પરિણમન નિર્મળ જ છે, અને નિર્મળ પરિણમન એનું જ્યારે થાય છે ત્યારે સમ્યક દર્શન થાય છે. તે વખતે અનંત શક્તિઓ એક રૂપે અનુભવમાં આવે છે, એટલે કે એનું પરિણમન અનુભવમાં આવે છે, અને એમાં ક્યાંય રાગ નથી. અને જ્ઞાન એને જાણે છે તો જ્ઞાન એ એક તરફ લક્ષ કરીને જાણે છે એમ પણ નથી. એ વખતે બાકી રહેલો જે સ્વભાવ છે એને જણાઈ જાય છે, અને નિશ્ચયથી તો પોતે પોતાને પોતાની પરિણતિને જ જાણે છે. નિશ્ચયથી કેવળી ભગવાન પોતાની પરિણતિને જાણે છે. એમને તો પૂર્ણ દશા પ્રગટ થઈ છે એટલે સર્વજ્ઞ થયા છે, તો સર્વજ્ઞ તો શક્તિ પૂર્ણપણે ખીલી ઉઠી છે. તો એ કેવળી ભગવાન પોતાની પરિણતિને જાણે છે, કેમ કે જ્ઞાન જ્ઞાતા અને જ્ઞેય બધું આત્મા છે, બધું આત્મા છે. એ વખતે કેવળ જ્ઞાન થયું છે એટલે સર્વજ્ઞત્વ શક્તિ, સર્વદર્શિત્વ શક્તિ, બધી જ શક્તિઓ પૂર્ણપણે ખીલી ઉઠી છે, અને ભગવાન પોતે પોતાના સ્વરૂપનું લક્ષ કરીને, પૂર્ણપણે સ્વરૂપનું લક્ષ કરીને ત્યાં જ સ્થિર થઈ ગયા છે. એટલે આત્મ જ્ઞાનમય જે સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ શક્તિ કહી હતી, તો એ આત્મ જ્ઞાન કરવાની દશા હવે પૂર્ણપણે થઈ છે, એટલે હવે ત્યાં સ્થિરતા થઈ છે. આત્માનું જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતા જ નથી એવી દશા થઈ છે. ત્યારે એ કેવળી ભગવાન જેમને કેવળ દર્શન કેવળ જ્ઞાનના પરિણામ થયા છે એ પોતાની પરિણતિને જાણે છે. આપણે કહીએ કે સર્વજ્ઞ થયા એટલે હવે સર્વને જાણે છે, પણ એ તો વ્યવહારથી કહેવાય. નિશ્ચયથી તો કેવળી ભગવાન પોતાની પરિણતિને જાણે છે, કેમ કે જ્ઞાન જ્ઞાતા અને જ્ઞેય બધું આત્મા છે. જ્ઞાન કરવાવાળા જ્ઞાતા એ પોતે છે, અને એ જેનું જ્ઞાન કરે છે એ જ્ઞેય એ પોતાનું સ્વરૂપ જ છે, એટલે જ્ઞેય પણ પોતે છે, અને જે જ્ઞાન થાય છે એ પણ પોતે છે. એમ એ જ્ઞાન જ્ઞાતા અને જ્ઞેય બધું આત્મા છે. આત્મા જ્ઞાતા અને પરવસ્તુ જ્ઞેય એ વસ્તુ નિશ્ચયથી તો છે જ નહીં, ત્યારે એમ હોતું નથી, નિશ્ચયથી હોતું નથી. એ વ્યવહાર છે. આત્મા પોતે જ્ઞાતા અને પર વસ્તુ જ્ઞેય એ વસ્તુ નિશ્ચયથી નથી. સર્વજ્ઞ શક્તિની સ્વ આશ્રય સમ્યક જ્ઞાનરૂપ પરિણતિ પ્રગટ થઈ તેમાં પૂર્ણ સ્વભાવ અને પૂર્ણ પર્યાયની પ્રતીતિ આવી જ ગઈ. એટલે કેવળી ભગવાનને તો પૂર્ણ દશા પ્રગટ થઈ છે, પણ હજી જેને પૂર્ણ દશા નથી પ્રગટ થઈ એને આ સર્વજ્ઞ શક્તિની શ્રદ્ધા એવી પ્રતીતિ આવી જાય છે. સર્વજ્ઞત્વ શક્તિની સ્વનો આશ્રય કરતા સમ્યક જ્ઞાન રૂપ પરિણતિ પ્રગટ થઈ તેમાં પૂર્ણ સ્વભાવ છે પોતાનો, પોતાને કોઈ અધુરાશ નથી, પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, સર્વદર્શી સ્વભાવી છે, પોતાનામાં અનંત ગુણ છે એવી પ્રતીતિ આવી જાય છે. એટલે એવી પ્રતીતિ આવી જાય છે એટલે એમાં કેવળ જ્ઞાનની પ્રતીતિ આવી જાય છે અને આનું નામ આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વ શક્તિની પરિણતિ. સર્વજ્ઞત્વ શક્તિની પરિણતિ આ રીતે છે કે પરિણમે છે ત્યારે આત્મજ્ઞાન કરે છે અને આત્મજ્ઞાન કરે છે છતાંય સર્વ એમાં ઝળકે છે એટલે સર્વનું જ્ઞાન થઈ જાય છે. એટલે પરિણતિની વાત અહીંયા ગુરુદેવે ખૂબ સમજાવી છે કે એવી પરિણતિ જે આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વ શક્તિની પરિણતિ છે. આગળ કહે છે કે આ સર્વજ્ઞત્વ શક્તિમાં ઘણી ગંભીરતા છે. સર્વશક્તિઓનું પરિણમન સ્વ આશ્રય પોતાથી થાય છે. તેથી અહીં એમ કહ્યું કે સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવા રૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમય સર્વજ્ઞ શક્તિ છે. સર્વજ્ઞત્વ શક્તિ જે ત્રિકાળ છે તે સર્વ ભાવોને જાણવા રૂપે વર્તમાન પરિણત થાય છે ત્યાં તેના પરિણામ આત્મજ્ઞાનમય છે, પર જ્ઞાનમય નથી. ફરીથી એ વાત કરી છે કે એ સર્વજ્ઞત્વ શક્તિ આત્મજ્ઞાનમય છે, આત્માને જાણે છે એવા એ પરિણામ છે, એ પર જ્ઞાનમય નથી. આની આ તત્વ ચર્ચામાં જે પંડિતોની જે તત્વ ચર્ચા થઈ હતી ત્યાં આ સંબંધિત પ્રશ્ન ઉઠાવી તર્ક કર્યો છે કે સર્વજ્ઞત્વ શક્તિ છે તે સર્વને જાણવાની અપેક્ષા રાખે છે. સર્વજ્ઞત્વ શક્તિ છે એટલે એ સર્વને જાણે છે. એટલે એમણે આની આ ચર્ચામાં એમ પ્રશ્ન ઉઠાવ્યો કે એ સર્વને જાણવાની અપેક્ષા રાખે છે માટે વ્યવહારે સર્વજ્ઞ છે. ગુરુદેવ કહે છે ના, આ વાત બરાબર નથી, આ વાત બરાબર નથી. હવે સમજાવ્યું છે કે શા માટે, કે વાસ્તવમાં આત્મદ્રવ્યમાં સર્વજ્ઞ સ્વભાવ એટલે સર્વજ્ઞ શક્તિ સહજ જ ધ્રુવપણે ત્રિકાળ છે. આવી શક્તિ અંદર ત્રિકાળ પડી છે. આવી શક્તિનો ધરનાર જે ભગવાન આત્મા તેની સન્મુખ થઈ સ્વ આશ્રયે પરિણમવાથી સ્વરૂપના શ્રદ્ધાનરૂપ સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ વખતે બધી શક્તિઓનું નિર્મળ પરિણમન હોય છે એટલે એની સાથે ભેગી અનંત શક્તિઓ સહિત સર્વજ્ઞ શક્તિ પણ નિર્મળ પરિણત થાય છે. એ વખતે બધી શક્તિઓની સાથે સર્વજ્ઞ શક્તિ પણ નિર્મળ પરિણત થાય છે. ક્યારે? જ્યારે સ્વ આશ્રયે નિર્મળ પરિણામ થાય છે, સ્વરૂપનું લક્ષણ કરતા સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાનરૂપ સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે. એ વખતે સર્વજ્ઞત્વ શક્તિનો અનુભવ થયો એટલે શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન સાક્ષાત નથી થયું પણ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. કેમ કે એ વખતે સર્વજ્ઞત્વ શક્તિનું પણ પરિણમન અનુભવમાં આવે છે. સાક્ષાત પરિણમન રૂપ કેવળ જ્ઞાન થયું એમ નહીં, સર્વજ્ઞત્વ શક્તિની પ્રતીતિ થઈ તો શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું એમ કહેવાય છે. પહેલા આત્મા અલ્પજ્ઞ જ છે અર્થાત સર્વજ્ઞ શક્તિ નથી એવી દ્રષ્ટિ હતી, એવી માન્યતા હતી, તે મિથ્યા માન્યતા હતી. હવે સ્વસન્મુખ થઈ પરિણમતા સર્વજ્ઞ સ્વભાવી હું છું એમ નિશ્ચય થયો તો દ્રષ્ટિ સમ્યક થઈ, શ્રદ્ધા સમ્યક થઈ. સર્વજ્ઞત્વ શક્તિ છે તે સર્વને જાણવાની અપેક્ષા રાખે છે માટે વ્યવહારે સર્વજ્ઞ છે એમ જે ખાણિયા ચર્ચામાં જે કહ્યું એ આ રીતે બરાબર નથી. આ રીતે એક ખોટું પડે છે. કેમ કે સર્વજ્ઞત્વ શક્તિ પરિણત થતા તે તો આત્માને જ જાણે છે, એટલે આત્મજ્ઞાનમય જ છે, પણ સર્વને પરને જાણવાની એ વિવક્ષા કરતા વ્યવહાર પ્રગટ થાય છે. અહીં એ સર્વને જાણવા તરફ જાય છે એમ નથી. એમાં સર્વજ્ઞ શક્તિમાં સર્વને જાણે છે તો ઉપયોગ બહારમાં જતો નથી, અને એ તો આત્મજ્ઞાનમય જ છે, આત્માને જ જાણે છે, પણ એમાં સર્વ જણાઈ જાય છે એ વાતનો આપણે વિચાર કરીએ છીએ, એ વાતનો વિસ્તાર આપણે કરીએ છીએ, એવી વિવક્ષા આપણે કરીએ છીએ. મૂળ વાત શું છે કે જ્યારે એ પોતે ધ્રુવનું લક્ષ્ય કરે છે ને, બધી શક્તિઓનું પરિણમન એ વખતે નિર્મળ પરિણમન થાય છે, તો સર્વજ્ઞત્વ શક્તિનું પરિણમન પણ એ વખતે થાય છે. અને એ સર્વજ્ઞત્વ શક્તિનું પરિણમન થાય છે એટલે એમાં કેવળ જ્ઞાનની શ્રદ્ધા થઈ જાય છે, અને જ્યારે આ સર્વજ્ઞત્વ શક્તિનું પૂર્ણ પરિણમન થાય છે ત્યારે કેવળ જ્ઞાન થાય છે. તો એ વખતે પણ એ સ્વરૂપના લક્ષ્ય જ રહ્યા છે, કેવળી ભગવાન સ્વરૂપના લક્ષ્ય જ રહ્યા છે, એટલે આત્મજ્ઞાનમય જ એ શક્તિ પરિણમી રહી છે. સમ્યક દર્શન વખતે પણ એ આત્મજ્ઞાનમય જ હતી, એટલે એ ક્યારેય પર જ્ઞાનમય તો છે જ નહીં. પરનું જ્ઞાન કરવા જાય છે ને એ સર્વનું જ્ઞાન થાય એવું તો ક્યારેય છે જ નહીં, પણ આપણે જાણીએ છીએ કે આ સર્વજ્ઞત્વ શક્તિ જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે એ પરિણમે છે, ત્યારે પણ એ સર્વને જાણે એવો અંશ એમાં પ્રગટ થાય છે, કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે, એ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થાય છે, અને જ્યારે પૂર્ણપણે એ પ્રગટ થાય છે, સર્વજ્ઞત્વ શક્તિ પૂર્ણપણે પ્રગટ થાય છે, ત્યારે પણ એ તો આત્મા જ્ઞાનમય હોવા છતાં એ સર્વને જાણે છે. તો આ સર્વને જે જાણે છે એ વાત એ વિવક્ષા કહેવાય. એ વિવક્ષા એ વાત કોણ કરી રહ્યું છે? એ વાત આપણે કરીએ છીએ. જે સર્વજ્ઞત્વ શક્તિ રૂપ પરિણમી રહ્યા છે એને એ વાત નથી, એમને કાંઈ એ વાત નથી કે સર્વને હું જાણું, સર્વ મને જણાય છે, એમ કાંઈ એમને તો થતું નથી. બહુ શાંતિથી સમજવા જેવી વાત છે. આ એક લીટીમાં જે કહ્યું છે એ વાતને કે સર્વજ્ઞત્વ શક્તિ પરિણત થતા તે આત્મજ્ઞાનમય જ છે, એટલે એમને જેમને સર્વજ્ઞત્વ શક્તિ પરિણમી જે અને એવી એવા પરિણામ થાય છે એમને ક્યાં એમ છે કે એ પોતે સર્વને જાણે છે એવું એમને તો એવો ભાવે નથી, એવો વિકલ્પ પણ નથી, એટલું કાંઈ છે જ નહીં. તો એ વાત કોને છે? આપણે બીજાને આપણને એમ છે કે પ્રભુ સર્વજ્ઞ થઈ ગયા, પ્રભુને સર્વજ્ઞત્વ શક્તિનું પૂર્ણ પરિણમન ખીલી ઉઠ્યું, કેવળ જ્ઞાન થયું. હવે એ સર્વજ્ઞત્વ શક્તિનો વિચાર આપણે કરી અને સર્વ એટલે બીજું બધું પર, કે પરને ભગવાન જાણે છે એવો વિચાર આપણે કરીએ છીએ, વિવક્ષા કોણે કરી? આપણે કરી, એટલે તો વ્યવહાર છે. એમ કે છે કે એ સર્વ ને એટલે પરને જાણવાની વિવક્ષા કરતા એવો વ્યવહાર પ્રગટ થાય છે. નિશ્ચય શું છે? નિશ્ચય તો એ જ છે કે પ્રભુ એ સર્વજ્ઞ તો શક્તિ રૂપે પોતે પરિણમી ગયા છે, એટલે કેવળ જ્ઞાન થયું છે, અથવા તો સમ્યક દર્શન થાય છે ત્યારે પણ સર્વજ્ઞ તો શક્તિનું પરિણમન થાય છે, પણ એમાં કાંઈ એ પર તરફનું લક્ષ્ય નથી થતું એ વખતે. એટલે બંને વખતે આ જે કહેવામાં આવ્યું કે સર્વને જાણવા વાળી કે સર્વને દેખવા વાળી, તો એ સર્વને દેખવા જાણવાની વિવક્ષા તો આપણે કરી રહ્યા છીએ, એટલે તો એ તો વ્યવહાર એવો પ્રગટ થયો છે. એટલે જે ખાણિયા ચર્ચામાં એમણે એમ કહ્યું કે ભાઈ સર્વને જાણવાની વાત થઈ એટલે આખી જે વાત એમણે બદલાવી નાખી એવું નથી. એમણે એમ કહ્યું કે ખાણિયા ચર્ચામાં ઉઠાવીને એમ કહ્યું કે સર્વજ્ઞ તો શક્તિ છે તે સર્વને જાણવાની અપેક્ષા રાખે છે, માટે વ્યવહારે સર્વજ્ઞ છે. ના, વ્યવહારે સર્વજ્ઞ નથી, એ નિશ્ચયથી આત્મજ્ઞાનમય છે અને એ વિવક્ષા થાય છે, એવી વિવક્ષા છે, એટલે એને કઈ જાણવાની અપેક્ષા નથી. એ તો વિવક્ષા કરીને આપણે કહીએ છીએ કે એ સર્વને જાણે છે, કઈ જાણવાની અપેક્ષા નથી. અને સર્વ છે અને એને જાણે છે માટે સર્વજ્ઞપણું છે એમ નથી. એ વાત પણ ખાનિયા ચર્ચામાં પંડિતો બરાબર સમજ્યા નથી, એટલે ગુરુદેવે કહ્યું કે એ વાત બરાબર નથી. હજી એનો વિસ્તાર આગળ પણ આવે છે, વધારે સ્પષ્ટતા આપણે લઈશું. તો અહીંયા પાના નંબર 64 ઉપર બીજા પેરેગ્રાફમાં હવે આગળ વાત કરે છે ગુરુદેવ કે સંપ્રદાયમાં પણ અમારે આ ચર્ચા વાર્તા ચાલતી. બહુ શાંતિથી સાંભળવા જેવી છે. આ શક્તિ વિશે જે વાત કરી છે એ અદભુત તત્વજ્ઞાનની વાત છે અને એને શાંતિથી સમજતા જઈશું. જેમ જેમ સમજતા જઈશું એમ ઘણી સ્પષ્ટતા થશે. આપણા જ્ઞાન સ્વભાવની, પોતાના જ્ઞાન સ્વભાવની આમાં ઘણી સ્પષ્ટતા થાય છે. તો અહીંયા વાત છે, ગુરુદેવ કહે છે કે સંપ્રદાયમાં પણ અમારે આ ચર્ચા વાર્તા ચાલતી. એકવાર અમે પૂછ્યું કે જગતમાં સર્વજ્ઞ છે કે નથી, ત્યારે તેઓ કહે, તેઓ એટલે એમના ગુરુભાઈ હતા એ, કે સર્વજ્ઞનું સર્વજ્ઞ જાણે, અમારે એનું શું કામ. શું કહ્યું? સર્વજ્ઞનું સર્વજ્ઞ જાણે, અમારે એનું શું કામ છે. જે કે અરે પ્રભુ તું શું કહે છે આ, ભગવાન તું આત્મા પદાર્થ છો કે નહીં, તો તેનો સ્વભાવ શું. જ્ઞ સ્વભાવ એટલે કે જ્ઞાન સ્વભાવ છે એનો સ્વભાવ. તો જ્ઞાન સ્વભાવ છે, ત્રિકાળી જ્ઞ સ્વભાવ આત્મા છે. જ્ઞ સ્વભાવ કહો કે સર્વજ્ઞ સ્વભાવ કહો, તે આત્માનું સ્વરૂપ છે. એવું આત્માનું સ્વરૂપ છે. આવા સર્વજ્ઞ સ્વભાવી આત્માની દ્રષ્ટિ થતા સર્વજ્ઞ સ્વભાવનું પર્યાયમાં પરિણમન થાય છે. ધર્મનું મૂળ જ સર્વજ્ઞ છે. જો આવા સર્વજ્ઞ સ્વભાવને ન માનીએ અને સર્વજ્ઞતાને ન માનીએ તો પછી ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થવો પણ મુશ્કેલ પડશે. સર્વજ્ઞતાના નિર્ણય દ્વારા આપણે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય પણ કરી શકીએ છીએ કે સર્વજ્ઞતા છે, સર્વ જણાય છે. એનો અર્થ એ થયો કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં જ્ઞેય માત્ર જણાય છે. જ્ઞેય માત્ર જણાય છે એટલે શું? કે જે જે જણાઈ શકે તે બધું જ એમાં જણાય છે. એ જ્ઞેય માત્ર જણાય છે. જ્ઞેય માત્ર જણાય છે એટલે કોઈ એવું નથી કે જે એમાં ન જણાય. જેમાં પ્રમેત્વ નામનો ગુણ છે એ બધું જ જ્ઞેય છે. તો એ દરેક વસ્તુ જણાય છે. એટલે એમાં તો એમ કહી દીધું કે જગત આખાના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી જ પર્યાયો પણ એમાં જણાય છે અને બધી પર્યાય એમાં જણાય છે. આવું સર્વજ્ઞત્વ પણ જ્યારે આપણે સ્વીકારીએ તો એનો અર્થ એ થાય કે બધી પર્યાયો નિશ્ચિત હોવી જોઈએ, નક્કી હોવી જોઈએ. એનો કાળ ક્રમ બંને નક્કી હોવા જોઈએ. એટલે એમ કરતા આપણે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરીએ છીએ. એટલે સર્વજ્ઞતાને સ્વીકારીશું નહીં તો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય જે તર્ક દ્વારા થાય છે એ પણ નહીં થાય. અને મૂળ વાત તો એ છે કે સર્વજ્ઞતા એ તો આત્માનો ગુણ છે. એના ગુણનો સ્વીકાર ન કરીએ તો પછી આત્માનો સ્વીકાર નથી થતો. ગુરુદેવ એ વાત અહીંયા કરી રહ્યા છે. અને આપણે તો ક્રમબદ્ધ પર્યાયનો વિચાર કરીએ તો એ પણ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય નથી થતો. ને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય જે તર્ક દ્વારા કરી અને પછી આપણને જે અકર્તા ભાવ આવે છે કે પર્યાય બધી ક્રમબદ્ધ છે, નિશ્ચિત છે, નક્કી છે, એનો ક્રમ અને કાળ નક્કી જ છે, તો પછી બારમાં મારું પરમા કાંઈ કરતા પણ છે જ નહીં એમ અકર્તા ભાવ તરફ જવાય છે. અને અકર્તા ભાવ આવે છે એટલે એ જીવ પોતે સ્વ તરફ વળે છે. એટલે સર્વજ્ઞતાના નિર્ણય દ્વારા તો આપણે સ્વ તરફ વળીએ છીએ. આ બધું આપણે ક્રમબદ્ધ પર્યાયના સ્વાધ્યાયમાં કર્યું છે એટલે વધારે વિસ્તાર નથી અત્યારે કરતા. તો એ સ્વ તરફ જે જવાય છે એ સર્વજ્ઞતાના નિર્ણય દ્વારા તો જવાય છે. એટલે સર્વજ્ઞતા વિશે કોઈ આમ કે સર્વજ્ઞનું સર્વજ્ઞ જાણે અમારે શું, તો કેવી વાત કહેવાય. અને ગુરુદેવ બીજી વાત અહીંયા કહે છે કે ભાઈ સર્વજ્ઞ તો એ એનો સ્વભાવ છે, તો એ એના સ્વભાવને જ માનતો નથી. આવા સર્વજ્ઞ સ્વભાવની આત્માની દ્રષ્ટિ થતા તો સર્વજ્ઞ સ્વભાવનું પર્યાયમાં પરિણમન થાય છે, તો એને જ ન માને. એ તો ધર્મનું મૂળ છે. ધર્મનું મૂળ જ સર્વજ્ઞ છે. કેમ કે સર્વજ્ઞ સ્વભાવને આલંબીને સર્વજ્ઞ થયા છે. એવો અંદરમાં સ્વભાવ પડ્યો તો માટે એ સર્વજ્ઞ થયા. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન એ સર્વજ્ઞ કેમ થયા? કે અંદર સર્વજ્ઞતા પડી હતી એટલે એ સર્વજ્ઞ થયા છે. અને સર્વજ્ઞથી જ આ વિતરાગી ધર્મની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. માટે સર્વજ્ઞ કોણ છે અને સર્વજ્ઞ દશાનું પરિણમન કેમ પ્રાપ્ત થાય તે બરાબર જાણવું આવશ્યક છે. આગળ કહે છે, ત્રિકાળ સર્વજ્ઞ સ્વભાવ વિશે બે મત છે. શ્વેતાંબરમાં જે માન્યતા છે એ પણ અહીંયા ગુરુદેવે લીધી છે અને સ્પષ્ટતા કરી છે. શ્વેતાંબર મતવાળા કહે છે કે કેવળ જ્ઞાન સત્તા સ્વરૂપ છે, એટલે પર્યાયની વાત છે કે કેવળ જ્ઞાન પર્યાય રૂપે સત્તામાં પ્રગટ રૂપ છે. કેવળ જ્ઞાન પર્યાય રૂપે સત્તામાં પ્રગટ રૂપ છે અને ઉપર કર્મનું આવરણ છે. કેવળ જ્ઞાન પર્યાયમાં સત્તા રૂપે પ્રગટ રૂપ છે અને ઉપર કર્મનું આવરણ છે, એટલે કર્મનું આવરણ ખસી જાય તો એ પ્રગટ થાય. તો એવી માન્યતા એ શ્વેતાંબર મતની છે. જ્યારે દિગંબર સંતો શિવરાવ કહે છે કે કેવળ જ્ઞાન દ્રવ્યમાં શક્તિ રૂપે છે, કેવળ જ્ઞાન દ્રવ્યમાં શક્તિ રૂપે છે અને પર્યાયમાં તેનું અલ્પજ્ઞ રૂપે પરિણમન છે. પૂર્ણ જ્ઞાન પર્યાયમાં પ્રગટ નથી, તેમાં નિમિત્ત રૂપે કર્મનું આવરણ છે. એટલે કર્મ જે છે એને કારણે એ પ્રગટ નથી એમ નહીં, એ તો કર્મ તો નિમિત્ત કારણ છે. કેવળ જ્ઞાન દ્રવ્યમાં શક્તિ રૂપે છે અને પર્યાયમાં તેનું અલ્પજ્ઞ રૂપે પરિણમન છે. પૂર્ણ જ્ઞાન પર્યાયમાં પ્રગટ નથી અને પૂર્ણ જ્ઞાન પર્યાયમાં પ્રગટ નથી તો તેમાં નિમિત્ત તરીકે કર્મનું આવરણ કહ્યું છે. આમ બંને વાતમાં મોટું અંતર છે. એટલે શ્વેતાંબર મત અને દિગંબર મતની વાતમાં ઘણું અંતર છે. વાસ્તવમાં કેવળ જ્ઞાન વર્તમાન પર્યાયમાં સત્તારૂપે પ્રગટ નથી, પર્યાયમાં સત્તારૂપે પ્રગટ નથી પણ શક્તિરૂપે દ્રવ્યમાં ત્રિગાળ પડેલું છે. પ્રગટ છે અને આવરણ છે એટલે પર્યાયમાં પ્રગટ છે અને આવરણ છે એમ નહીં, પણ એ દ્રવ્યમાં ત્રિકાળ પડેલું છે. પણ શક્તિરૂપે અને તેનું પર્યાયમાં અલ્પજ્ઞપણે પરિણમન છે. શક્તિરૂપે ત્રિકાળ અંદરમાં પડેલું છે અને પર્યાયમાં એનું અલ્પજ્ઞપણે પરિણમન છે. અને જો કૃપાળુ દેવે પણ એ વાતને જ સમર્થન આપ્યું છે. ગુરુદેવ અહીંયા કહે છે કે શ્રીમદ રાજચંદ્ર સ્વરૂપને પ્રાપ્ત સંકિત સત્પુરુષ થઈ ગયા. તેઓ કહે છે કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ પ્રત્યે નમસ્કાર હો નમસ્કાર. એટલે એમાં પણ એ જ ભાવ તો આવે છે કે જે શક્તિ રૂપે અંદરમાં પડ્યું છે. આગળ કહે છે કે નમો અર્હંતાણામ એમ લોકો બોલી જાય છે પણ અર્હંત દેવ શું ચીજ છે એની તમને ખબર નથી. હરિનામ વિકાર અને હંત નામ તેનું નાશ કરી સ્વના આશ્રયથી જે પૂરણ વિતરાગ સર્વજ્ઞ દશાને પ્રાપ્ત થયા તે અર્હંત પ્રભુ છે. વિકારનો નાશ કરી અને સ્વના આશ્રયથી જે પૂર્ણ વિતરાગ સર્વજ્ઞ દશાને પ્રાપ્ત થયા એમને કે કર્મ ગયા માટે થયા. જો કર્મ જવા એ જુદી વાત છે અને પોતે અર્હંત થવા પોતે સર્વજ્ઞ થવા એ જુદી વાત છે. સર્વજ્ઞ થવા એટલે આપણને પહેલી વાત એ સર્વજ્ઞ શબ્દ સાંભળતા સર્વને જાણે એ તરફ જાય છે, પણ એમ નથી જતી કે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા. એ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા, આત્મજ્ઞાનમય પૂર્ણપણે થયા એટલે સર્વજ્ઞતા તો પ્રગટ થઈ. પણ એ સર્વજ્ઞતા પ્રગટ થઈ આત્મામાં પોતે સ્થિર થયા આ બધું થયું માટે પેલા કર્મ છે તેનો ક્ષય થાય છે. ગુરુદેવ અહીંયા વધારે સમજાવે છે કે હવે જેને અર્હંત દશા પ્રગટ નથી પણ હું સર્વજ્ઞ સ્વરૂપી અખંડ એક આત્મદ્રવ્ય છું એમ પ્રતીતમાં આવ્યું, એમ શ્રદ્ધામાં આવ્યું, એને શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું. વળી તે કાળે પ્રગટ જ્ઞાનમાં એવો નિશ્ચય થયો તે વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું. વળી સર્વજ્ઞ સ્વભાવની પૂર્ણ પ્રગટતારૂપ કેવળ જ્ઞાનની ભાવના થઈ તે ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું. આ કૃપાળુદેવે જે વાત કરી એને અહીંયા ગુરુદેવે સમજાવી છે. આગળ કહે છે કે પહેલા પર્યાય બુદ્ધિમાં કેવળ જ્ઞાનના શ્રદ્ધાનું જ્ઞાન ને ભાવના ન હતા. પર્યાયનું લક્ષ હતું એટલે પર્યાય બુદ્ધિ. તો પહેલા પર્યાય બુદ્ધિમાં કેવળ જ્ઞાનના શ્રદ્ધાન જ્ઞાન અને ભાવના ન હતા. પર્યાય બુદ્ધિમાં હું અલ્પજ્ઞ જ છું એમ માન્યું હતું અને તેમાં જ રાગ બુદ્ધિ વર્તતી હતી. હું અલ્પજ્ઞ જ છું અને પર્યાયમાં જ રાગ રહેતો હતો એમ જ વાત હતી. પણ હવે ચૈતન્ય પ્રકાશનો કુંજ, જ્ઞાન આનંદનો દરિયો, શાંત રસનો સમુદ્ર, હું સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છું એમ અંતરમાં સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન પ્રગટ થયું. વિચાર દશાએ કેવળ જ્ઞાન પ્રગટ થયું અને અલ્પકાળમાં આ મતિશુદ્ધ જ્ઞાનનો વ્યયથી કેવળ જ્ઞાન થશે એમ ભાવના દશાએ કેવળ જ્ઞાન થયું. પોતાના સર્વજ્ઞ સ્વભાવનો નિશ્ચય થતાં જ્ઞાનમાં આખા જ્ઞેયનો નિશ્ચય થઈ જાય છે. પોતાના સર્વજ્ઞ સ્વભાવનો નિશ્ચય થતાં જ્ઞાનમાં આખા જ્ઞેયનો નિશ્ચય થઈ જાય છે. કેમ કે મતિશ્રુત જ્ઞાન અવયવ એટલે અંશ છે અને કેવળ જ્ઞાન અવયવી અંશી છે. અંશનું જ્ઞાન થતાં તેમાં અંશીનું જ્ઞાન આવી જાય છે. અને ધવલમાં એવો પાઠ છે કે મતિ જ્ઞાન તે કેવળ જ્ઞાનનો અંશ છે. અંશનો ખ્યાલ આવે એટલે અંશ ઉપરથી અંશી છે તેનો ખ્યાલ આવી જાય છે. અંશ શું છે? આ મતિશ્રુત જ્ઞાન એ અવયવ છે, અંશ છે. જ્ઞાનનો એવો અવયવ છે, અંશ છે, કે જેમાં મતિશ્રુત જ્ઞાનમાં આપણે સમ્યક શ્રદ્ધાન થાય છે, સમ્યક જ્ઞાન થાય છે. તો એ કેવળ જ્ઞાનની જાતનું જ છે એટલે એ કેવળ જ્ઞાનનો અંશ છે. એટલે કેવળ જ્ઞાનનો અંશ જે છે એનો જ્ઞાન થતાં, એવા અંશનું જ્ઞાન થતાં એ અંશીનું જ્ઞાન એમાં આવી જાય છે. એટલે કે કેવળ જ્ઞાનનું એમાં ભાન થઈ જાય છે. હજી પ્રત્યક્ષ પ્રગટતા બાકી છે, ચોથા ગુણસ્થાનની દશા છે, ત્યારે પણ પોતે કેવળ જ્ઞાન સ્વભાવી છે એવી યથાર્થ શ્રદ્ધા, એવી સમ્યક શ્રદ્ધા થઈ જાય છે. આ વાત અહીંયા ગુરુદેવ સમજાવી રહ્યા છે. ખાણિયા તત્વ ચર્ચામાં પંડિતોએ દલીલ કરી છે કે આત્મજ્ઞાનમય એક ધર્મ છે અને સર્વજ્ઞત્વ બીજો ધર્મ છે. એમને બે જુદું પાડી દીધું કે આત્મજ્ઞાનમય એક ધર્મ અને સર્વજ્ઞત્વ બીજો ધર્મ, એ બીજી વાત. પણ એમ નથી. ગુરુદેવ એમ કહે છે કે સર્વને જાણવાવાળો ધર્મ જુદો અને આત્મજ્ઞાન એ જુદું એમ નથી. એ લોકોએ એવી દલીલ કરી છે કે આત્મજ્ઞાનમય એક ધર્મ છે અને સર્વજ્ઞત્વ બીજો ધર્મ છે. ગુરુદેવ કહે છે કે પણ એમ નથી, એ તો વિવક્ષાનો ભેદ છે. બાકી બંને એક જ ધર્મ છે, એ શક્તિ એક જ છે કે જે પોતે આત્મજ્ઞાનમય થાય છે અને એવું પરિણત છે તો ત્યારે સર્વ જણાઈ જાય છે. સર્વને જાણે અને પોતાને જાણે એવી આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વ શક્તિ છે. સ્વ આશ્રિત સર્વજ્ઞ દશા પ્રગટ થઈ છે. સ્વને આશ્રય આવી સર્વજ્ઞ દશા પ્રગટ થઈ છે તેમાં પરની રંચ માત્ર અપેક્ષા નથી, પરની જરાય અપેક્ષા નથી. સર્વને જાણે છતાં સર્વમાંથી એક પણની અપેક્ષા નથી, એ હોય તો એને જાણે એમ નથી. હજી જે પર્યાયો થઈ જ નથી, ભવિષ્યમાં થવાની છે, એને એ જાણે તો કઈ રીતે જાણે? એટલે એનો અર્થ જ એ છે કે એની એને અપેક્ષા નથી. સર્વજ્ઞત્વ શક્તિને, કે જે સ્વ આશ્રિત દશા છે, એને પરની રંજ માત્ર અપેક્ષા નથી. સર્વજ્ઞ પણ કહો કે આત્મજ્ઞાન પણ કહો, બંને એક જ ચીજ છે. સર્વજ્ઞ પણ આત્મજ્ઞાનપણાથી જુદું નથી. આત્મજ્ઞાન પણ થયું છે તો સર્વજ્ઞ તો પણ સાથે હોય છે, એ જુદું નથી. એ તો જણાઈ જાય છે, કેમ કે એમાં સર્વને જાણવા પ્રત્યે ઉપયોગ જતો જ નથી. જે આત્મજ્ઞાન પણ છે અને આત્માને જાણે છે એને પછી પર તરફ ઉપયોગ ક્યાંથી જાય? આ તો સહેલાઈથી સમજાય એવું છે. એટલે ગુરુદેવે જે કહ્યું એ વાત બિલકુલ બેસી જાય એવી છે કે સર્વજ્ઞ પણ અને આત્મજ્ઞાનપણું એ બંને એક જ ચીજ છે. એ કઈ બે જુદા જુદા ધર્મ છે એ બને જ નહીં. સર્વજ્ઞને જાણવા જાય તો એનો અર્થ એ થયો કે સર્વને જાણવા પ્રત્યે એમનો ઉપયોગ ગયો, તો એવો ઉપયોગ એમને પર તરફ શા માટે જાય? જેને એ આત્મજ્ઞાન પણ હોય, આત્માને જ જાણતા હોય, એને પછી પર તરફ ઉપયોગ શા માટે જવો જોઈએ? અને એવો ઉપયોગ કે જે સર્વને જાણી લે, એવો ઉપયોગ, સર્વને જાણવા માટેનો ઉપયોગ કેવો હોય? એટલે આ વાત કંઈ બેસતી નથી. એ પંડિતોની દલીલ જે છે એ બિલકુલ તર્કસંગત પણ નથી ને ખોટી છે, બિલકુલ ખોટી છે, એ સાચી નથી. ગુરુદેવે જે વાત અહીંયા કરી છે એ વાત બિલકુલ બરાબર કરી છે કે સર્વજ્ઞપણું કહો કે આત્મજ્ઞાનપણું કહો, બંને એક જ ચીજ છે. એટલા માટે કહે છે કે ભાઈ સમજાય એટલું સમજો, કેમ કે પંડિતોને એ વાત નથી સમજાઈ તો પછી શું કહેવું? પણ સમજાય એવું છે. આ તો આવું જ વસ્તુ સ્વરૂપ છે. કેવળ જ્ઞાન લેવાની આત્માની તાકાત છે, એને પરની કિંચિત અપેક્ષા નથી, જરાય અપેક્ષા નથી પરની. પોતાના સ્વભાવમાં જે વસ્તુ પડી છે એને પ્રાપ્ત કરવા માટે પોતે સક્ષમ છે. અંદરમાં સર્વજ્ઞ તો શક્તિ પડી છે, તો એની પૂર્ણ પ્રગટતા થાય એવો એ સક્ષમ છે. કેવળ જ્ઞાનની પર્યાય વિશ્વના સર્વ ભાવોને જાણે માટે તેમાં પરની અપેક્ષા છે એમ ખરેખર નથી. પરને જાણવા માટે પરની અપેક્ષા નથી. એક સમયમાં તે કાળે થવા યોગ્ય કેવળ જ્ઞાનની પર્યાય પોતાના કારણે પ્રગટ થઈ છે. પૂર્વના ચાર જ્ઞાનનો અભાવ થઈને કેવળ જ્ઞાન પ્રગટ્યું એમ કહેવું એ વ્યવહાર છે. વાસ્તવમાં સર્વજ્ઞપણું તે આત્મજ્ઞપણું છે, આવી વાત છે. આગળ 65મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે તારામાં સર્વજ્ઞ શક્તિનું સામર્થ્ય ભર્યું છે. અને કેવી છે સર્વજ્ઞ શક્તિ? તો કહે છે કે વિશ્વના સર્વ ભાવોને જાણવારૂપ એવા આત્મજ્ઞાનમય સર્વજ્ઞ શક્તિ છે. આત્મજ્ઞાનમય કહો કે સર્વજ્ઞત્વ શક્તિ કહો, એક જ વાત છે. લોકોને વાત બેસે નહીં એટલે વિરોધ કરે અને બીજી રીતે કહે, પણ આ જ સત્ય વાત છે. જેના ફળમાં અનંત કેવળ જ્ઞાન અને અનંત અતિન્દ્રિય આનંદ પ્રગટે, તે ચીજ કેવી હોય અને તેનો ઉપાય પણ કેવો હોય? એટલે પરમપદ પ્રાપ્તિની ભાવના કરતા શ્રીમદજીએ કહ્યું છે કે સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? કેવળ જ્ઞાન નવું પ્રગટ થાય છે માટે સ આદિ એટલે સાદી, સ આદિ આદિ સહિત છે અને તેનો અંત નથી માટે અનંત છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આ પ્રમાણે કેવળ જ્ઞાનનો કાળ સાદી અનંત છે, સાદી અનંત છે. અનંત કાળ પર્યંત સર્વજ્ઞ દેવ સમાધિ સુખમાં લીન તલ્લીન રહે છે. આગળ 5મા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા આ શરીરના રજકણથી જુદો, ભિન્ન અચેતન કર્મથી પણ ભિન્ન, પુણ્ય પાપરૂપ ભાવકર્મથી પણ ભિન્ન અને અલ્પજ્ઞપણાની દશાથી ભિન્ન, અખંડ એકરૂપ સર્વજ્ઞ સ્વરૂપ વસ્તુ છે. તે સ્વાનુભૂતિમાં પ્રાપ્ત થાય છે. પણ રાગની ક્રિયાથી કે વ્યવહાર કરતા કરતા પ્રાપ્ત થાય એવું એનું સ્વરૂપ નથી. વ્યવહાર રત્નત્રય પણ શુભ વિકલ્પ છે અને તે કરતા કરતા સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન પ્રગટ થાય એમ બનવા જોગ નથી, કેમ કે પોતાની વસ્તુ એવી નથી. અહીં તો કહે છે કે સમ્યક દર્શન થતાં એવી પ્રતીતિ થઈ જાય છે કે હું સર્વજ્ઞ શક્તિમય છું અને તેની પરિણતિ પોતાથી ઉત્પન્ન થાય છે. એને લોકાલોકની કોઈ અપેક્ષા નથી. આગળ કહે છે કે અરે ભાઈ, તું કોણ છો? તારા સ્વરૂપની તને ખબર નથી? સમયસારની જયસેન આચાર્ય તો ટીકામાં આવે છે કે કોઈ એક ભાવ જો યથાર્થ બેસી જાય, કોઈ એક ભાવ પણ જો યથાર્થ બેસી જાય તો આખી વસ્તુ યથાર્થ ખ્યાલમાં આવી જાય. દ્રવ્ય ગુણ પર્યાય સર્વદર્શિત્વ શક્તિ સર્વનત્વ શક્તિ ઇત્યાદિ કોઈ એક ભાવ બરાબર લક્ષમાં બેસી જાય તો વસ્તુ આખી લક્ષગત થઈ જાય અને સમ્યક દર્શન થઈ જાય. અહીં એમ બતાવવું છે કે આત્મજ્ઞાનમય અને સર્વજ્ઞત્વ શક્તિ એ બે ચીજ નથી, બંને થઈને એક જ ચીજ છે. આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વ શક્તિ તે નિશ્ચય છે ને લોકાલોકને જાણે એમ વિવક્ષા ભેદ કરવો તે વ્યવહાર છે. અહીં સર્વજ્ઞ શક્તિના પ્રકરણમાં નિશ્ચય છે તે મુખ્ય છે. આગળ 66મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ પ્રભુ અને સિદ્ધ પરમાત્મા તે શુદ્ધ જીવ છે. કોણ? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ પ્રભુ આત્માની વાત છે અને સિદ્ધ પરમાત્મા તે શુદ્ધ જીવ છે. તે બંનેને સુખ પણ છે, જ્ઞાન પણ છે અને તેમને જાણનાર જીવને પણ સુખ છે અને જ્ઞાન પણ છે. પરંતુ શુદ્ધ જીવને જાણ્યો ક્યારે કહેવાય? કે ભગવાન સિદ્ધ પરમાત્મા જેમ શુદ્ધ છે તેમ મારો ભગવાન આત્મા પણ ત્રિકાળ શુદ્ધ છે. આ ત્રિકાળી શુદ્ધની દ્રષ્ટિ કરી પરિણમવાથી તે સ્વદ્રવ્યની સન્મુખ થઈને તેના આશ્રય પરિણમવાથી સ્વાનુભવની દશા પ્રગટ થાય, નિર્મળ શ્રદ્ધા જ્ઞાન પ્રગટ થાય છે અને દેહી અતિન્દ્રિય સુખના આસ્વાદરૂપ દશા પ્રગટે છે. આગળ કહે છે કે નાટક સમયસારમાં છે કે વસ્તુ વિચારત ધ્યાવતી મન પાવઈ વિશ્રામ રસ સ્વાદત સુખ ઉપજઈ અનુભવતા કોના. આવી સાનુભવની દશા પ્રગટ કરે ત્યારે શુદ્ધને જાણ્યો કહેવાય. શુદ્ધ જીવમાં સુખ છે, જ્ઞાન છે, માટે તેના જાણનારને પણ સુખ અને જ્ઞાન છે. પ્રશ્ન કર્યો કે સિદ્ધને જાણતા સુખ છે કે નહીં, તો એ પ્રશ્ન કર્યો. બુદ્ધે કહે છે કે હા, સિદ્ધને જાણતા સુખ છે, પણ સિદ્ધને જાણ્યા ક્યારે કહેવાય? કે પોતાનો સ્વભાવ સદા સિદ્ધ સમાન શુદ્ધ છે એમ નિશ્ચય કરી સ્વભાવ સન્મુખ થઈ તેનો અનુભવ અને પ્રતીતિ કરે ત્યારે સિદ્ધને જાણ્યા કહેવાય. અને સાથે એવો અનુભવ થાય ત્યારે સાથે અતિન્દ્રિય સુખનો આસ્વાદ હોય છે. અને આવું છે તો પછી સ્વદ્રવ્યને જાણવાની શી જરૂર? એ પાછો પ્રશ્ન કર્યો. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, પરદ્રવ્યને જાણવા જાય એ તો વિકલ્પ છે. પરદ્રવ્યને જાણવા જાય એ તો વિકલ્પ છે. એટલે જ કહ્યું ને કે સિદ્ધને જાણ્યાથી સુખ નથી, પણ સિદ્ધને જાણ્યા પછીથી પોતાનો સ્વભાવ પણ એવો સિદ્ધ સમાન છે અને એવા પોતાના સ્વભાવને સ્વની સન્મુખ થઈ અને એની પ્રતીતિ કરે અનુભવમાં લે ત્યારે એને આનંદ આવે છે. માત્ર સિદ્ધને જાણવાથી આનંદ આવે એટલી વાત નથી. એટલે કહે છે કે પરદ્રવ્યને જાણવા જાય એ તો વિકલ્પ છે, અને વિકલ્પ છે એ તો દુઃખ જ છે. મુક્તભાવની સૂળની ગાથામાં આચાર્યદેવ કહે છે કે પરદવાઓ દુગઈ, પરદ્રવ્યની દ્રષ્ટિ કરતા દુઃખ જ થાય છે. પરદવાઓ દુગઈ, ભગવાનની વાણીમાં આવેલી કોઈ અલૌકિક વાતો દિગંબર સંતોએ કહી છે. અને અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે મારી પર્યાયમાં સર્વજ્ઞતા નથી અને ભગવાનને પર્યાયમાં સર્વજ્ઞપણું છે, તો તે સર્વજ્ઞપણું આવ્યું ક્યાંથી? ભગવાનને સર્વજ્ઞપણું આવ્યું ક્યાંથી? પોતાના સ્વરૂપમાં સર્વજ્ઞ શક્તિ ત્રિકાળ પડી છે તેમ નિશ્ચય કરી નિજ સ્વરૂપનું આલંબન લેવાથી પર્યાયમાં પ્રભુને સર્વજ્ઞપણું પ્રગટ થયું, પરને જાણતા પ્રગટ થયું નથી. માટે પરને જાણવાના ક્ષોભથી, પરને જાણવાની ઈચ્છાથી, આકાંક્ષાથી વિરામ પામી અને સ્વસ્વરૂપના આશ્રયે પરિણમવું અને ત્યાં જ રમવું, ઠરવું ને લીનતા કરવી તે જ સર્વજ્ઞ થવાનો માર્ગ છે. આવી વાત છે. તો આ પ્રમાણે અહીં સર્વજ્ઞ શક્તિ પૂરી થઈ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
દિન રાત રહે તદ जयते वरते जयते।